તારીખ 31/7/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 22 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
પ્રકાર આત્મા પત્ની ઓર પુરુષાર્થ કી વૃદ્ધિ કરને કા પ્રયોગ કરતા હૈ, પ્રયોગ વિષય કે પુરુષાર્થ ની વૃદ્ધિ કરવાનો પ્રયોગ છે. કીધો પ્રશ્ન આ છે. આપકે ઇસ પ્રશ્ન પર મેરા તો ઇતના હી લિખના હૈ કે પ્રથમ યથાર્થ શ્રદ્ધા સમય श्रद्धा की पर्याय का अखंड की ओर जो झुका अथवा लीनता का पुरुषार्थ होता है, उसमें काल भेद नहीं है. के पहली जारे शुरुआतमा श्रद्धा प्रत्यक्ष है, शुरुआत थाय छे, त्यारे जे पुरुषार्थ ने कारणे શ્રદ્ધાને પર્યાય અખંડ આત્મતત્વની બાજુ ઝૂકે છે અને એ વખતે સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. જીવ કાળભેદ નથી, શ્રદ્ધા પ્રત્યે અને સ્વરૂપ સ્થિરતા પ્રત્યે એક જ કાળના પ્રત્યે છે. એ વખતનો જે પુરુષાર્થ છે, શ્રદ્ધાનો પુરુષાર્થ તો એ પુરુષાર્થ હોય છે, ઉસમે કાળભેદ નહીં હૈ. યથાર્થ શ્રદ્ધાન મેં જો પુરુષાર્થ કા પ્રયોગ લે અને એ કાળે જે પુરુષાર્થ જે પ્રયોગથી થયો વારંવાર ઉસી પ્રયોગથી વૃદ્ધિ હોતી રહે. એટલે પહેલી વખત જે પુરુષાર્થ થયો એ જ પ્રકારના પુરુષાર્થ સહજ વૃદ્ધિગત થતો રહે છે. કોઈ પુરુષાર્થ જે શ્રદ્ધાથી જે પુરુષાર્થથી શ્રદ્ધા થાય અને પુરુષાર્થ એનો જે પ્રયોગ હોય અને પુરુષાર્થમાં વૃદ્ધિ થાય એનો જે પ્રયોગ હોય બે એક જ છે. એમ નથી કેવું, શું થાય પ્રશ્ન પુરુષાર્થ સૂચક છે કે પોતાના પુરુષાર્થમાં વૃદ્ધિ કરવાનો પ્રયોગ શું કેવી રીતે હોય, કેવી રીતે કરે આત્મા પ્રયોગ અને પુરુષાર્થ અવિના ભાવી છે. પ્રયોગ હોય એટલે પુરુષાર્થ પ્રકરણ શરૂ થયું. પુરુષાર્થ પ્રયોગ કાળે હોય છે એટલે પ્રયોગ અને પુરુષાર્થ વિના ભાવે છે. પરમાગુણકારના 304 નંબરનો બોલ છે. એક નથી એટલા માટે કે પ્રયોગ છે એમાં ભિન્ન ભિન્ન પ્રયોગો થાય છે. પુરુષાર્થમાં ભિન્ન ભિન્ન પ્રકાર નથી થતા, બે અવિના ભાવે છે. પ્રયોગ છે ને એમાં એક ગુણ નું કાર્ય નથી, પ્રયોગમાં એક ગુણ નું કાર્ય નથી, બધા મુખ્ય ગુણો ની પ્રવૃત્તિ એ પ્રયોગ કાળે હોય છે. દાખલા તરીકે આપણે એમ નથી કહેતા કે ભાઈ પ્રયોગ કેવી રીતે કરવો, તો ઉદય કાળે પ્રયોગ કરવામાં આવે છે કે ગળ્યું લાગ્યું અને સારું લાગ્યું તો લાગ્યું કે જ્ઞાન થયું, ખરેખર જ્ઞાન થયું છે, પણ આત્મામાં લાગ્યું નથી, ચોઈટું નથી, આત્માને જ્ઞાનને ગયું કર્યું નથી, માત્ર ગળપણનું જાણવું થયું છે જ્ઞાન. તો માત્ર જ્ઞાન થયું છે એમ પોતાના ભાવમાં લેવા માટે થોડુંક બળ કરવું પડે છે. ઊંધા બળની સામે સવળ બળ છે, ગળ્યું લાગે છે એ ઊંધું બળ છે. અને આ માત્ર જણાય છે તે સવળું બળ છે, પણ એમાં જ્ઞાન પણ છે અને પુરુષાર્થ પણ છે, બંને છે. અને લાગવાથી જે રાગ થયો, ગળ્યું મને સારું લાગ્યું, એવો જે સારાપણા રૂપ રાગ થયો, એ રાગને તોડવાની એક પ્રક્રિયા છે. પ્રયોગથી રાગને તોડવાની એક પ્રક્રિયા છે. રાગને તૂટે તો રાગનો રસ તો તૂટે તૂટે ને તૂટે જ. આ પ્રયોગથી પ્રયોગ વસ્તુ એટલી સોલિડ છે કે એ નકામી નથી જતી. એટલા માટે પ્રયોગ તો જયારે બળવાન પણ જેટલો કરે એટલો લાભ થાય છે. રાગમાં દ્વેષમાં રસ વધે ત્યારે ગુરુદેવ નું વચન આ છે. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે આ જે બાબત છે, આત્માના હિતની બાબત છે, એને પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. પુરુષાર્થ વગર પ્રયોગ શરૂ ન થાય. જો કોઈ જીવ પ્રયોગમાં આવે છે એનો અર્થ કે એને પુરુષાર્થ માંડ્યો, હવે પુરુષાર્થનો પ્રારંભ કર્યો એને, એટલે પ્રયોગ અને પુરુષાર્થ વિના ભાવે છે. પછી પ્રયોગમાં વિભિન્નતા શું આવે છે કે હૃદય જેટલો ફરે એટલા પ્રકારના પ્રયોગો બદલાય છે. આપણા ખાવાનો દ્રષ્ટાંત લીધો, એમાં રસના ઇન્દ્રિય છે. કોઈ પણ હૃદય વખતે પંચેન્દ્રિય સંબંધી અને મન સંબંધી ના કોઈ પણ વિષય વખતે જ્ઞાન માત્રપણે સાવધાની પકડવી અને તે પ્રકારના વિભાવના રસને કે વિભાવને તોડવો એ પુરુષાર્થનું કાર્ય છે અને એ પ્રયોગ કાળે થાય છે. એમ છે પ્રશ્ન એવી રીતે લીધો છે કે પુરુષાર્થ જો તમારો ઉગ્ર છે તો તમારો પ્રયોગ શું છે, પૂછવાનો આશય છે. તમારો પુરુષાર્થ ઉગ્ર દેખાય છે તો તમારો પ્રયોગ શું ચાલે છે, એમને જનરલ ઉત્તર આપ્યો છે કે જ્યારે શ્રદ્ધા પરિણમી અને નિર્વિકલ્પ સ્થિરતા આવી ત્યારે પુરુષાર્થ આવે ને, અને એ કોઈ પ્રયોગ છે આવે છે, એમાં ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. ત્યાં પછી પાંચ ઇન્દ્રિયના વિષયનો પ્રયોગ નથી, પણ એક મનનો પ્રયોગ છે. મનનો શું પ્રયોગ છે કે માત્ર ત્યાં હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, તો એક વિકલ્પ છે મનનો. અને એ વિકલ્પના રાગથી પણ ભિન્ન જ્ઞાન છે, એ પ્રયોગ છે. ત્યાં રાગથી ભિન્ન ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે, ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે રાગથી ભિન્નતાનો. તો રાગથી ભિન્નતાનો જે પ્રયોગ અનુભવ દ્રષ્ટિથી ચાલે છે તો મને શું અનુભવાય છે, મારી સત્તામાં રાગ કે મારી સત્તામાં જ્ઞાન? મારી સત્તામાં હોય એનો મને અનુભવ થાય, મારી સત્તાની બહાર હોય એ જણાય ખરે પણ અનુભવાય નહીં. જેમ સાકરનું ગળપણ જણાય ખરું પણ અનુભવાય નહીં, આ પ્રયોગનો વિષય છે, કેમ કે એ સત્તાવાર છે જ્ઞાન, એમ જ્ઞાનની સત્તાવાર રાગ છે. તો રાગ જણાય ખરો પણ રાગ અનુભવાય નહીં. એ જે પ્રયોગ ચાલે છે એ પ્રયોગથી જે લીનતા આવી ગઈ એમાં શું છે કે રાગનો નિષેધ અને જ્ઞાન છે આત્માનો વિધિના આદર, વિધિ નિષેધનો પ્રયોગ છે. પ્રયોગમાં વિધિ નિષેધ બે છે, તો રાગનો નિષેધ અને જ્ઞાનથી આત્માનો આદર અથવા વિધિ, એ વિધિ એમાં પુરુષાર્થની ઉગ્રી પ્રયોગ ચાલે છે. એમાં પુરુષાર્થની ઉગ્રતા થઈ એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો શુદ્ધ પરિણામ બનાવીને લીનતા થઈ ગઈ, નિષેધ ખલાસ થઈ ગયો, નિષેધનું પડતું ખલાસ થઈ ગયું, વિધિનું ફળ આવ્યું, આનંદ ઉત્પન્ન થયો. કે એમનું એમ કહેવું છે કે એ વખતે જે પુરુષાર્થનો પ્રયોગ છે વારંવાર એ જ પ્રયોગની વૃદ્ધિ સ્થિતિ થાય છે. જ્ઞાન દશામાં એ જે જ્ઞાનના પ્રયોગની વૃદ્ધિ થતી જાય છે અને પુરુષાર્થ ઉગ્ર થતો જાય છે. એટલે બીજા ન્યાય એમ કહી શકાય, બીજી ભાષામાં કે જ્ઞાની શું પ્રવૃત્તિ કરે છે, એનું ધ્યેય તો શુદ્ધાત્મા છે અને પૂર્ણતા બે ધ્યેય છે, એક આશ્રય લક્ષ્ય અને એક કાર્ય પ્રયોજન લક્ષ્ય, પ્રયોજન અથવા કાર્યના લક્ષ્ય છે, યથાર્થ લક્ષ્ય છે. એ તો લક્ષ તો ધ્રુવ થઈ ગયું, લક્ષ્યમાં તો કાંઈ ફેરફાર કરવાનો પ્રશ્ન નથી કે એને સ્મરણ કરવાનો પ્રશ્ન નથી. સ્મૃતિ વિસ્મૃતિથી પર છે, લક્ષ ખસતું નથી. માટે પણ પ્રવૃત્તિ શું કરે છે જ્ઞાની, નવરા નવરા એમને બીજું કામ કરવું ગમતું નથી, સંસારના કાર્યો એમને ગમતા નથી. ન કરે એટલે પ્રવૃત્તિ ઓછી થાય, નિવૃત્તિ બી અને નવરા પડી જાય. પાર્થથી લોકો હવે આ નવરા માણસ છે, કરે છે શું નવરા નવરા, અને પ્રવૃત્તિ શું, તો કે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. સતતપણે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ અને ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે. ઉદય તો એમને આખે કરવાનો છે, ઉદય છે એ પ્રયોગશાળા છે. જ્ઞાન અને રાગ જુદા પડવાના પ્રયોગ કરવાના સાધનો છે અને એનાથી પ્રયોગ ચાલ્યા કરે છે. પ્રયોગ ચાલુ રહે છે એમાં પુરુષાર્થ વૃદ્ધિગત થાય છે. એ એક જ પ્રકાર છે, વારંવાર કૃષિ પ્રયોગથી વૃદ્ધિ 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 છે એમ કહેવો છે. એ સહેજ વૃદ્ધિ થાય છે, હોતી રહેતી, એનો અર્થ શું છે કે વારંવાર એ વૈજ્ઞાનનો પ્રયોગ ચાલતો હોવાથી વૃદ્ધિ થઈ જાય છે પુરુષાર્થની, વૃદ્ધિ પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે છે, પછી કરવાનો પ્રશ્ન નથી. એને વૃદ્ધિનો પુરુષાર્થ કહેતે હે, એને વૃદ્ધિનો પુરુષાર્થ કર્યો જ્ઞાની એમ કહેવામાં આવે છે. બોલવું હોય તો એમ બોલાય છે. સોગાનીજીએ પુરુષાર્થ ઘણો કર્યો, પણ ખરેખર ઘણો થયો છે, એને ઘણો કર્યો એમ કહેવામાં આવે બોલવા. પ્રયોગે આ ઘણો કર્યો છે, પણ એ તે સહેજે ચાલે છે, પ્રયોગ તો સતત ચાલે છે. એને કર્યો એમ કહીએ છીએ, પુરુષાર્થ કર્યો એમ કહીએ છીએ, પણ સહજતા છે. આ સહજ જ છે, પ્રયોગ અને પુરુષાર્થ અભિના ભાવે છે, પ્રયોગ અને પુરુષાર્થ અભિના ભાવે છે. જે કાર્ય તમે સતત ચાલુ રાખો તે કાર્ય ઘનિષ્ઠ થાય, એ તો સ્વાભાવિક વાત છે. તમે પાણીમાં ખાંડ નાખ્યા કરો તો ગળપણ પાણીમાં વધતું જાય. તમે એક ચમચી ખાંડ નાખે ત્યારે પાણી ગોળામાંથી પીળું થયું, પાંચ ચમચી નાખે ત્યારે વધારે પીળું થયું, અને પચીસ ચમચી નાખે ત્યારે પછી વધારે પીળું થયું. પછી શું થાય છે કે જેમ સંસારમાં સહજતા કેવી છે, કેમ કે જીવનું પ્રયોજન છે, આપણા સંયોગો આપણે વધારે સારા કરવા જોઈએ, આપણા સંયોગો આપણે સુધારવા જોઈએ, આપણા સંયોગો હોય એના કરતા વૃદ્ધિગત થવા જોઈએ, એ વગેરે કરતા. તો એમને એ થયા જ કરે, એને એને લક્ષીને એ લક્ષથી જાય છે સંયોગ સુધારવાનું. એટલે એના લક્ષ્ય વિચારો કરવા પડે છે, એટલે એ જેમ સહેજ થઈ જાય છે એમ આપણ સહેજ થઈ જાય છે લાઈન ફેર થઈ ગઈ એટલું છે પરિણમન તો જીવનો સ્વભાવ છે વસ્તુનો સ્વભાવ છે હવે જે લક્ષ્ય હોય એ બાજુનું પરિણમન સહેજ પરિણમન તો કરવાનું નથી કે નથી થતું કરવું છે અને કઈ બાજુ થાય છે આટલો જ પ્રશ્ન છે એટલો પ્રશ્ન શેને લીધે છે કે જેના જેને લીધે લક્ષ્ય છે એને લીધે એ પ્રેરણાનો પ્રવાહ ચાલવાનો છે કોઈ કોઈ વાંચનમાં કર્યું છે પણ ખ્યાલ નો લઈએ તો કોઈ કોઈ વાર વાંચનમાં એ વાત એમાં લઈએ છીએ ત્યારે પ્રયોગ પુરુષાર્થમાં આવે છે સંક્ષેપમાં આવી જાય પણ આ તો બહુ સ્પષ્ટ વાત છે સમય લીધું છે અમાય લીધું છે ગર્ભાન દર્શનના પહેલાં પ્રકરણમાં એ વાત લીધી છે પ્રયોગ પુરુષાર્થની સ્પષ્ટતા કરી શકે ધ્યાન જીવ હોય ન જીવ હોય પણ કરી શકે ત્યાં પણ કરી શકે ખ્યાલ થશે કારણ કે ત્યાં તો હંસોને ચાર ગોળનો આધાર પણ આપ્યો એ ચર્ચા કરે છે ત્યાં પછી આધાર ગુરુદેવના વચનનો આપ્યો છે તો પ્રયોગનો પુરુષાર્થ આ રીતે વાત કરે છે ગુરુદેવ ચર્ચા કરી અને પછી આધાર આપ્યો પહેલે કે બાદ કે પુરુષાર્થ મેં પહેલે કે બાદ કે પુરુષાર્થ કે પ્રકાર મેં કોઈ પ્રકાર કા ફરક નહીં હૈ શું છે પુરુષાર્થની રીત કે પ્રકાર નથી બદલાતો જાત નથી બદલાતી રીત નથી બદલાતી એ કહીએ છીએ ખાલી વધવું વધવું ઘટવું એટલો જ ફેર છે તારતમ્ય ભેદ છે ક્વોલિટીનો ફેર નથી ઇસીલીએ ગુરુદેવ શ્રી કા યથાર્થ સમજણ પર વારંવાર જોર રહેતા હૈ કારણ ઇસ પ્રથમ સમજણ મેં ભી ભવિષ્ય કા સમ્યક પુરુષાર્થ ગર્ભીર હૈ એટલે પુરુષાર્થનો ઉત્પાદક જ્ઞાન છે એમ કહેવાય છે જ્ઞાન છે એ પુરુષાર્થનું ઉત્પાદક છે એ તો વેતર જ્ઞાનને સાધન કહ્યું છે જ્ઞાનથી રુચિ ઉત્પન્ન થાય છે અને રુચિને રુચિ અનુયાયી પુરુષાર્થ છે પુરુષાર્થ રુચિને અનુસરીને થાય છે તો જ્ઞાનથી રુચિ કેમ થાય છે કે જ્યાં સુખ ત્યાં રુચિ પરમાં સુખ છે એવું જ્ઞાન છે સમજણ છે ત્યાં સુધી પુરુષાર્થ રુચિ પરની છે અને પુરુષાર્થ પણ પર સંબંધિત છે પરને અનુસરતો છે જ્યારે જ્ઞાની પુરુષે એમ કહ્યું કે સુખ અંતરમાં છે એ જીવ ભ્રમામાં સુખ અંતરમાં છે સુખ બહારમાં નથી આ સંદર્ભનું બહુ સુંદર વચન છે એ જીવ ભ્રમામાં સુખ અંતરમાં છે સુખ ક્યાંય બહારમાં નથી અને જ્યારે જીવને સુખ અંતરમાં ભાસ્યું ત્યારે એની રુચિ એ બાજુની સુખની રુચિ તો થવાની કરવી નહીં પડે સુખ રુચિ કરવી નથી પડતી ને કરવી થતી નથી એ તો સુખ દેખાય જ્ઞાનમાં એના ઉપર આધારિત છે જ્ઞાનમાં સુખ જ્યાં વાસે ત્યાં રુચિ થાય ને રુચિ થાય ત્યાં પુરુષાર્થ ઉતરે જ્ઞાન રોકી શકાય નહીં પુરુષાર્થ એટલે જ્યાં જ્ઞાનથી સુખ વાસે છે સુખ વાસે છે તો સુખની રુચિ થાય છે સુખની રુચિ થાય છે તેની પ્રાપ્તિનો પુરુષાર્થ પણ સહેજે ઉત્પન્ન થાય છે વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે પત્રો તો મને કચરો ઘણો જોયું છે ગુરુદેવ કઈ અથરથી કઈ માન્ય કરે એવું નથી કઈ હોય ને સામે પ્રત્યક્ષ હોય તો માન્ય ન કરે આ તો પરોક્ષતામાં માન્ય કર્યા છે જે રીતે એ વાત છે, પ્રત્યક્ષ માણસ હોય ને અને ઘણા જ્ઞાની તરીકે એને માનવા તૈયાર થયા હોય તો એ બુદ્ધિને પણ માની જાય. કહી દે જે હોય કે એમાં કાંઈ ગડબડ ન રાખે, ના તો પરોક્ષ ખાલી એમના જે શબ્દ દે અક્ષર દે રહ્યો છે એને માન્ય કરી રાખે. સાધારણ વાત કેટલું ભર્યું છે એ પોતાને ખ્યાલ છે, આમાં શું ભર્યું છે એ પોતાને બરાબર જ્ઞાન છે. પોતાના વિચારની અંદર વિષય કેટલો સ્પષ્ટ હતો કે એવું યાદ છે કે કોઈ પ્રશ્નનો એમને વિચાર કરીને ઉત્તર આપ્યો હોય એવું નથી લાગ્યો. પ્રશ્ન પૂછીએ એટલે થોડી વાર સેકન્ડ બે સેકન્ડ વિચાર કરવા થોભે ને પછી જવાબ દે એવું નથી જોયું. જેટલો ઝડપથી પ્રશ્ન પૂછો એટલો ઝડપથી ઉત્તર અમે આવ્યો, એટલા એ પોતે પોતાના એ વિષયની અંદર સ્પષ્ટ છે. ઉત્તર તમે દાખલો આપો, પણ વાત તો થઈ ગઈ કે જ્ઞાન છે નિર્ણય કરે છે, ત્યારે જ્ઞાન વધતું વધતું જ્ઞાન બળ વધતું વધતું સમય દર્શન અનુભવ સુધી પહોંચે છે. તો એ જ્ઞાનને જાત્યાંતર કહેવાય કે નહીં? આમ શાસ્ત્ર શૈલીથી ન કહેવાય પણ છે ખરું. ત્યાં શ્રદ્ધા કેવી છે? શ્રદ્ધા મિથ્યા છે. બીજો પ્રશ્ન ફ્રાક વચ્ચેમાંથી કાઢ્યો હોય તો એ જ સેકન્ડ એવું કથા નથી વિચાર કરેલો નથી. અહીંયા આટલું જ્ઞાનને સવળું કીધું તો શ્રદ્ધાને હવે શું કહેશું જરાક વિચારી નાખી. ત્યાં મન મિથ્યા છે, સીધો જવાબ શું આપ્યો? ત્યાં મન મિથ્યા છે. ત્યાં મન મિથ્યા છે, ઘટી ગયો છે. પણ ગમે એવો સૂક્ષ્મ વિષય હોય, ગમે એવી સૂક્ષ્મ ચર્ચા હોય તો વિચાર કરીને ઉત્તર આપવો પડે એવી એને સ્થિતિ નથી જોઈ. પૂછું કે જે વિષય શું ચાલે છે એને ખબર છે કે કોઈ વિષયાંતરથી જવાબ આવવાનો તો પ્રશ્ન જ નથી. જ્ઞાન વિષયક પ્રશ્ન હોય તો એ જ્ઞાન વિષયક જવાબ આવે, શ્રદ્ધા વિષયક હોય તો શ્રદ્ધા વિષયક, પુરુષાર્થ વિષયક હોય તો પુરુષાર્થ વિષયક, ટુ ધી પોઈન્ટ. ફરાક એ વખતે પોતાને તો ઘણી સ્પષ્ટતા વર્તે છે. આ ભલે સુગાનીજીએ સંક્ષિપ્તમાં લખ્યું હોય એમને એ વિષયગત સ્પષ્ટતા સ્પષ્ટતા એટલી બધી વર્તે છે કે એમાં કાંઈ કેવું ન પડે કે આમાં ગુરુદેવે કેમ આમ સર્ટિફિકેટ આપ્યો હશે એવું છે. સામાન્ય બાબતોમાં તો છે જ એ ખ્યાલ, તો સૂક્ષ્મ વિષય ચાલતો હોય તો પણ વિચારવાનું શીખવે કે વિચાર કરીને જવાબ દે. પૂછું છું નથી જવાબ આપ્યો કઈ છે. યથાર્થ સમજણ ઉપર ગુરુદેવ નું જોર રહેવાનું કારણ એ છે કે ભવિષ્ય નો પુરુષાર્થ યથાર્થ સમજણ માં ગર્ભિત છે. એટલે એમને પણ ઉત્તર આપ્યો અને એ ઉત્તરમાં પુરુષાર્થનું સ્પષ્ટીકરણ આપ્યા પછી બધાનું મૂળિયો શું છે એ પણ વાત કરી દીધી, ગુરુદેવની સાક્ષી મૂકી દીધી. સુગાનીજી પણ બહુ વિચક્ષણ હતા, એમનો પુરુષાર્થ પણ એટલો હતો, પણ વિચક્ષણતા પણ ઘણી એમની નાની મેટલો ઉઘાડ ન હોય, કેમ કે એટલો સત્સંગ નહોતા એમનો ગુરુદેવ. છતાં આગળ એક પત્ર આવશે પુરુષાર્થનો, અને બધો પુરુષાર્થ વિષયક, જ્ઞાન વિષયક, શ્રદ્ધા વિષયક બીજા બધા પ્રશ્નો છે પત્રની અંદર. બહુ વિચક્ષણતા શરૂ કરાય પાછું, સાધારણ વિચક્ષણતા શરૂ કરાય પાછું. એમ તો ગુજરાતી કરું તો એ મુશ્કેલ કરી દીધું. તમારા ભાઈ ગુજરાતી કરું છું, અધ્યાત્મક પત્ર ગુજરાતી કરનાર છે રમણભાઈ, એ પત્ર નામ જાણા હતા. બીજા બીજા વિદ્વાનો પાસે ગયા બધા એમને જાણા. ગુજરાતી અખંડ જ્ઞાન ધન પુરુષાકાર દેહાકાર શરીર કર્મ ભાવ કર્મ વશુદ્ધ પર્યાય છે બી ઊંડા ચૈતન્ય તત્વ મેં હું મેરા અસ્તિત્વ હૈ શુદ્ધ પર્યાય કા અસ્તિત્વ ભી ઇસમે બ્રહ્મ હૈ એસી પ્રથમ યથાર્થ શ્રદ્ધા જબ હી કહી જાતી હૈ कि ऐसी श्रद्धा के प्रसार के साथ ही लीनता का प्रथम आत्मा अनुभव होता है. हम पुरुषार्थ विषय में थोड़ा स्पष्टीकरण आप पहले एम कहते श्रद्धा के लिए पुरुषार्थ थाय प्रकार सहज वृद्धि थी जाए बराबर है. तो ये श्रद्धा के रीते थाय पुरुषार्थ श्रद्धा परिणमे है એ શ્રદ્ધા કેવી રીતે થાય છે એનો વિસ્તાર કરે છે. કે અખંડ જ્ઞાન ધન પુરુષાકાર, હવે જે દેહાકાર પુરુષાકાર એટલે દેહાકાર મનુષ્યાકાર, મનુષ્યને જયારે વાત ચાલે છે એટલે, પણ એ તો તિરિયન્સ હોય તો તિરિયન્સ, દેવ હોય તો દેવ, નારકી હોય તો નારકી, દેહ પ્રમાણે થઈ ગયું કે શરીરનું જે માપ છે એ જ પ્રમાણમાં ત્યાં ચૈતન્ય પિંડનું માપ છે. ક્ષેત્ર અપેક્ષા એ ક્ષેત્ર છે, એથી બારે નથી, નીચે ઓછું નથી. અને અખંડ જ્ઞાન ઘન છે, આખો જે આત્મપિંડ છે એ અખંડ જ્ઞાન ઘન છે, ક્યાંક ક્યાંય ખંડિત પણ નથી. અને નિવિડ જ્ઞાન છે કે જેની નિવિડતા પણ બેહદ છે અથવા અસીમ છે, સીમા નથી. એટલું જ્ઞાન ઘન પુરુષાકારે કે શરીરાકારે, છતાં શરીર કર્મ ભાવ કર્મ, શરીર કર્મ ભાવ કર્મ અને શુદ્ધ પર્યાયથી પણ ઊંડું, કેમ કે શુદ્ધ પર્યાય પણ ઉત્પાદ લે છે અહીંયા પારિણામિક આવ્યા પછી. એટલે શુદ્ધ પર્યાય નિરપેક્ષ એમ લેવું, શુદ્ધ પર્યાય છે ભી ઊંડા ચૈતન્ય તત્વ મેં હું એ પારિણામિક ભાવ અથવા મૂળ ધ્રુવ સ્વભાવ, ચૈતન્ય તત્વ મેં હું યહી મેરા અસ્તિત્વ હૈ, આ મારું હૈયાતી, મારું અસ્તિત્વ હું, મારી અસ્તિત્વ શક્તિ અહીંયા છે એટલે આ મારું અસ્તિત્વ છે. શુદ્ધ પર્યાય કા અસ્તિત્વ ભી ઇસમે ગૌણ હૈ, શુદ્ધ પર્યાયનું અસ્તિત્વ અનુભવાય છે શુદ્ધ પર્યાયમાં, મોજુદગીનો અનુભવ થાય છે શુદ્ધ પર્યાયમાં, પણ એ ગૌણ છે. શુદ્ધ પર્યાયનું અસ્તિત્વ પણ એમાં ગૌણ છે. એસી પ્રથમ યથાર્થ શ્રદ્ધા ગઢી કરી જાતી હૈ એવું પોતાનું અસ્તિત્વ જે ગ્રહણ કરે છે તે શ્રદ્ધા કરે છે. શ્રદ્ધાનું કાંઈ અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે એવી પ્રથમ યથાર્થ શ્રદ્ધા ત્યારે જ કહેવાય છે કે જ્યારે એસી શ્રદ્ધા કે પ્રસાર કે સાથે લીલતા કા પ્રથમ આત્માનુભવ, એવી શ્રદ્ધા ગુણ પ્રસરી ગયો, પરિણામમાં પ્રદેશે પ્રદેશે શ્રદ્ધા પ્રસરી ગઈ, વ્યાપી ગઈ. એ ક્યારે નક્કી કરવી? કારણ કે શ્રદ્ધા સિદ્ધિ નહીં પકડાય, લીનતાનો કુટ સાથે સાથે અવિના ભાવિ લીનતા થાય છે. પ્રસાર કે સાથે લીનતા કા પ્રથમ આત્માનો ભાવ હોતા ત્યારે શ્રદ્ધા સવળી થઈ એમ પાકું છે. કેમ કે અનુભવમાં આવ્યો તેવો જ હું છું એવી નિર્વિકલ્પ પ્રકૃતિનો ભાવ છે. પ્રકૃતિનો ભાવ સ્વરૂપ શ્રદ્ધા નો પણ થયો અને લીનતા નો પણ થયો અને અનુભવ નો પણ થયો. ચારિત્ર મોક્ષ માર્ગ શરૂ થયો ને, ત્રણે નો પુરુષાર્થ થયો. શ્રદ્ધા પ્રધાન સ્થાન હોવાથી અને શ્રદ્ધાનો પુરુષાર્થ કહીએ. ચારિત્ર અહીંયા જગન્ય ભાવે હોવાથી અને ચારિત્રનો પુરુષાર્થ કહેવાતો નથી, પણ ચારિત્રનો પુરુષાર્થ છે ખરો. કેમ કે લીનતા થઈ માટે ચારિત્ર મૃત્યુ માટે આમ
બન્યો તો સહજ પુરુષાર્થ.
પ્રયોગમાં ભેદ જ્ઞાન થતા સહેજે લીનતા થઈ ગઈ, લીનતા થઈ એમાં સ્વસંવેદન થઈ જ્ઞાનનો આત્માનો સ્વાદ આવ્યો અને શ્રદ્ધા એ રીતે સમ્યક પરિણામે ત્રણેય ગુણનું કાર્ય થઈ ગયું. એક જ કાળે મારા પ્રતિ નથી અખંડ જ્ઞાન ધન પુરુષાકાર દેહાકાર શરીર કર્મ ભાવ કર્મ વશુદ્ધ પર્યાય છે. ઊંડા ચૈતન્ય તત્વ મેં હું યહી મેરા અસ્તિત્વ હૈ. શુદ્ધ પર્યાય કા અસ્તિત્વ ભી ઇસમેં ગૌણ હૈ. એસી પ્રથમ યથાર્થ શ્રદ્ધા જબહી કહી જાતી હૈ કે એસી શ્રદ્ધા કે પ્રસાર કે સાથ ભી લીનતા કા પ્રથમ આત્માનુભવ. અનુભવ પણ થાય છે અને મારે સ્વરૂપમાં મારી એકાગ્રતાને લીનતા વર્તતી હતી એમ પણ પરિણામનો બરાબર લીનતાનું પણ જ્ઞાન થાય છે. અને ત્યારે પ્રતીતિ જેવો જણાયો તેવો જ હું છું એવું પણ પરિણમન થયું એમ પ્રતીતિ પણ જ્ઞાનમાં આવે છે. એટલે જ્ઞાનમાં જ્ઞાન પણ આવે છે, જ્ઞાનમાં પ્રતીતિ પણ આવે છે, જ્ઞાનમાં લીનતાનું પણ જ્ઞાન આવે છે, જ્ઞાનમાં પુરુષાર્થનું પણ જ્ઞાન આવે છે અને જ્ઞાનમાં આનંદનું પણ જ્ઞાન આવે છે. પાંચે મુખ્ય જ્ઞાન વિદ્યા અને આવા પાંચે જ ના સ્વભાવ જુદા જુદા છે. પ્રતીતિનું લક્ષણ જુદું કે જાણ્યો તેવો જ હું છું, આનંદનું ઉલ્લાસરૂપ લક્ષણ જુદું, લીનતાનું એકાગ્રતારૂપ લક્ષણ જુદું, જ્ઞાનનું વેદનરૂપ લક્ષણ જુદું. આવા પાંચ ભેદ હોવા છતાં ત્યાં વિકલ્પ ઉઠતો નથી પાંચનો, અભેદ જ્ઞાન થાય છે. લાડવાનું બટકું ખાધું તો કે દર્પણ પણ હતું, ઘીનો પણ સ્વાદ હતો, લોટનો પણ સ્વાદ હતો, ત્રણનો સ્વાદ તો ત્રણનો વિકલ્પ નો થયો પણ સ્વાદ ત્રણેયનો જ્ઞાનમાં આવી ગયો. એક અભેદ સ્વાદમાં ત્રણેય ભેદનું જ્ઞાન થઈ ગયું એની અંદર કે ગળપણ જુદું, ઘી જુદું ને લોટ જુદો, ઘણું જુદા. પ્રતિ વિકલ્પ ઉઠાવવાને નિર્વિકલ્પ અનુભવમાં પાંચનો સ્વાદ હોવા છતાં, પાંચ તો સમજાય એવા છે પણ અનંત ગુણનો સ્વાદ હોવા છતાં વિકલ્પ ઉઠાવવા વિકલ્પ પડવાની જરૂર નથી. વિકલ્પ
આ જે જીવો એ બુદ્ધિમાં પણ આ જ રીતે બુદ્ધિ થાય જે પુરુષાર્થની એમાં જ આ જ રીતે
આ જ પ્રકાર છે
પુરુષાર્થ થાય
એ આ જ રીતે
એ જ આ જ
રીતે એટલે એટલે તો નાની ને એ વખતે થઈ જાય છે કે જો મારો પૂર્ણ પણ મને અનુભવ ગોચર થાય છે અને આ પ્રકારના પુરુષાર્થથી અંદરમાં લીનતા થઈને અનુભવ ગોચર થાય છે તો આ જ સ્થિતિની વૃદ્ધિ તે જ ગુણીપણો છે અને આ સ્થિતિની પૂર્ણતા તે પરમેશ્વર પર છે હરિયજ પદ્મસિંહ પર છે તો હવે વેપાર કરતા તો આવ્યો હવે તો વેપાર વધારવાની જ વાત છે ખરીદ કરતા આવ્યું વેચતા આવ્યું તો એનું વોલ્યુમ વધારવાની વાત છે બીજું કાંઈ નથી ચીજ તો એની છે એની ચીજ લાવવાની છે એની ચીજ વેચવાની છે જે પહેલાં 5% લાવતો હતો હવે 5 ઘાસડી લાવે છે પછી 500 ઘાસડી લાવે
બરાબર
વાત બીજું કાંઈ નથી એકાગ્રતા કહેવામાં આવે છે અને વેદન છે સ્વસંવેદન છે જેમાં આસ્વાદ આવે છે એક વેગન મીઠા નો મોકલો આખી રેક મોકલો કે 10 રેક મોકલો સો રેક મોકલો વેપાર કેમ વધારવો એ કઈ શીખવાની જરૂર નથી શું પૂછે પ્રસાર કે સાથ શ્રદ્ધાના પ્રસારની સાથે સાથે લીનતાનો પણ પ્રથમ આત્માનુભવ થાય છે કે જ્ઞાનમાં તો બધું જણાય છે શ્રદ્ધા લીનતા આનંદ વગેરે લીનતા કા પુરુષાર્થ અથવા ઉસમે વૃદ્ધિ યશ પર્યાય કે તારી હૈ હવે શું કહે છે કે આવી વાત કરી આને ગૌણ રાખજો આ બધી અધ્યાત્મની વાતો છે પણ એ બધી પર્યાયની વાતો છે મુખ્ય કરવા જેવી ક્યાં લાલબત્તી મૂકે છે અને શૈલી બહુ સરસ છે આ વિષયમાં દૃષ્ટિ પ્રધાન શૈલી છે એટલે એવી એવી શૈલી ના આવે પછી અધ્યાત્મ જ્ઞાનની વાતો કરીએ એટલે સાંભળનારને એમ થઈ જાય કે આવી અધ્યાત્મ પર્યાય આવી અધ્યાત્મ પર્યાય આવી અધ્યાત્મ પર્યાય પર્યાયની મુખ્યતા વધવા માંડે એ નથી કરવા દેતા એમની શૈલીમાં મુખ્ય વાત એ છે એવી ભૂલ કોઈ કરે તો ન કરવા દે લીનતા કા પુરુષાર્થ અથવા ઇસમે વૃદ્ધિ એ સૌ પર્યાય કે કાર્ય હૈ મીરાપણા મીરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા તો કેવળ ત્રિપાવી જ્ઞાનહન અખંડ ચૈતન્યમય હૈ મારાપણું મારું અસ્તિત્વપણું અને વ્યાપકપણું તો કેવળ ત્રિકાળી જ્ઞાનહન અખંડ ચૈતન્ય જે ધ્રુવ ચૈતન્ય છે એમાં છે એ તો પર્યાય મુખ્ય નહીં કરતા એમ કે છે એ તો બધા પર્યાયના કાર્ય છે ઠીક છે થાય અનુભવ થાય લીનતા થાય પુરસ્કાર થાય થાય તો પર્યાયનું કાર્ય તો પર્યાયમાં મારું અસ્તિત્વ અહીંયા નથી મારું અસ્તિત્વ ત્રિકાળી પણ
પર્યાયમાં
નથી
નહીં
હા હા એમ છે શ્રદ્ધા છે ને સ્વીકારતી નથી શ્રદ્ધા એક સમયની કેવળ જ્ઞાનની અને પરમાનંદની પર્યાયને એનો વિષય જ નથી સ્વીકારતો નથી એટલે સ્વીકાર કરવું એનો ગુણ છે પણ એ એટલા ધ્રુવને સ્વીકારે છે એનો અર્થ કે આને સ્વીકારતી નથી ખરેખર તો એ ધ્રુવને એવી રીતે સ્વીકારે છે કે ધ્રુવને સ્વીકારનારી હરિયંત દેવની પર્યાય શ્રદ્ધાની હરિયંત દેવની શ્રદ્ધાની પર્યાય જ્યારે કેવળ જ્ઞાન એમને પેલું પ્રીત્યું ત્યારે એને પરમાનંદ પ્રીત્યું ત્યારે એ વખતે જે શ્રદ્ધાનું પરિણમન તો ચોથા ગુણ સ્થાનથી ચાલુ છે, તો એ વખતે જે શ્રદ્ધાનું પરિણમન છે એમાં બાજુમાં કેવળ જ્ઞાન ને પરમાનંદ થયો કે નથી થયો એ લેવા દેવા નથી એને, કાંઈ હોવા કે નહીં હોવા સાથે કાંઈ એને લેવા દેવા નથી, સ્વીકારતો નથી. એનો અર્થ એ છે કે છે એને નિષેધ કરે છે એમ નથી, એનો એ વિષય નથી, એટલે એ છે કે નથી એની સાથે એને કાંઈ સંબંધ જ નથી, હોવા નહીં હોવાથી નિરપેક્ષ છે સંતાનું પરિણામ, કેમ કે એ એક જ હોવા પણ સ્વીકારે છે, એનું કાર્ય હોવા પણ સ્વીકારવાનું છે અને એ ધ્રુવનું હોવા પણ સ્વીકારે છે. પછી બીજું જગતમાં કાંઈ છે કે નહીં, કાંઈ નહીં તો કે બ્રહ્મ શક્તિ જગત મિથ્યા જા અહીંથી નીકળી છે, દ્રઢ દ્રષ્ટિમાંથી નીકળી છે, સાંખ્યનું છે ને વચન એટલે સમ્યક દર્શનમાંથી નીકળ્યું છે, એ મત બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ અહીંથી નીકળ્યું છે. મને લાગ્યું કે પણ ભારે પકડ્યું છે એને, સમ્યક દર્શનમાંથી સાંખ્ય નીકળ્યો છે એ ભારે પકડ્યું છે, કેમ કે સમ્યક દર્શનનો વિષય જ એટલો છે. ત્રિકાળી ધ્રુવ બાસ ક્લાસ જોડે રહેલી કેવળ જ્ઞાનની પર્યાય હોવું નહીં હોવું એને અરે એને કાંઈ લેવા દેવા સંબંધ કાંઈ નથી, એને પોતાનો પરમાત્મા મળી ગયો શ્રદ્ધાગુણને અને એ કૃતકૃત થઈ ગયું પૂર્ણપણે, અધૂરી રહેતી નથી. હવે જે પોતાને પૂર્ણ મળ્યું ને પોતે પૂર્ણ થઈ એને બીજાને હારે પડતું છે, એક ન્યાય પોતે ધ્રુવવત થઈ ગઈ.
આવો સ્વીકાર આવે ત્યારે આવો પરિણામ.
શ્રદ્ધા તો એનું નામ સમ્યક શ્રદ્ધા છે, એનું નામ સમ્યક શ્રદ્ધા છે, પછી જ્ઞાન સમ્યક થશે. એ નહીં હોય તો જ્ઞાન નું ઠેકાણું નહીં રહીએ, આચરણ નું ઠેકાણો નહીં રહીએ, પુરુષાર્થ નું ઠેકાણો નહીં રહીએ અને દુઃખી દુઃખી થઈ જશે, સુખી નહીં થાય. આ સીધી વાત છે. બહુ મોટી વાત છે જે સમ્યક શ્રદ્ધા થાય છે એ બહુ મોટી વાત છે. એટલે તો જૈન દર્શનમાં એની પ્રધાનતા આમ આમ વર્ણવી છે એનું કારણ એ છે. જ્ઞાન અજ્ઞાન છે વિપરીત છે, અજ્ઞાન છે કે વિપરીત છે. શું કહે છે, મીરાપણા મીરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા તો કેવળ ત્રિકાળી જ્ઞાન ખંડ ચૈતન્ય મેં ઈસ દ્રષ્ટિ મેં પર્યાય કા પુરુષાર્થ સહેજ સ્વભાવ હૈ, જ્યાં દ્રષ્ટિ થઈ કે મારું અસ્તિત્વ અહીંયા અખંડ ત્રિકાળી જ્ઞાન ગણમાં છે, પર્યાયમાં પુરુષાર્થ ઉછળીને બહાર આવો વિરેગુણમાંથી તો એનો સહેજ સ્વભાવ. પુરુષાર્થ સામે હું જોઉં છું, હું પ્રશ્ન કરો છું પુરુષાર્થનો, પુરુષાર્થ કરવો પડતો નથી, પુરુષાર્થ થઈ જાય છે, સહેજ સ્વભાવ છે. આ એક સૂત્ર જેવી વાત એમણે નાખી છે કે મીરાપણા મીરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા તો કેવળ ત્રિકાળી જ્ઞાન ગંડ અખંડ ચૈતન્ય મેં ઈસ દ્રષ્ટિ મેં પર્યાય કા પુરુષાર્થ સહેજ સ્વભાવ. આ દ્રષ્ટિમાં પર્યાયમાં પુરુષાર્થ ઉત્પન્ન થવો, ચાલુ થવો, વૃદ્ધો થવો સહેજ સ્વભાવ છે, એ તો ઓટોમાઇઝેશન છે, ઓટોમેટિક થવાનું હોય એમાં કાંઈ કરવા ફરવાની જરૂર નથી, તો ઓટોમેટિક ગોઠવાયેલું છે. વસ્તુનું વિજ્ઞાન છે, દ્રષ્ટિનું કાર્ય થવું જોઈએ, બસ એક જ વાત છે.
સરસ વાત.
હું બે વાત આપણે ધ્યાન ખેંચવા જઈએ, વિશેષ ચર્ચા પછી કરશું, પણ પોઈન્ટ તો લઈ લઈએ પછી વિશે. ઉપર એમ કહ્યું કે પુરુષાર્થ યથાર્થ સમજણમાં ભવિષ્યના પુરુષાર્થ ગર્ભિત છે. અને એમ કહ્યું કે આ દ્રષ્ટિમાં પર્યાયનો પુરુષાર્થ સહજ સ્વભાવ છે. એક જગ્યાએ જ્ઞાન નાખ્યું, એક જગ્યાએ દ્રષ્ટિ નાખ્યું, લખ્યું ને છે ને, ફેર પડે છે ને આ વિચારવા જેવું છે કે આમ કેમ કે છે, ઉપર જ્ઞાન કે છે, નીચે સત્તા કે છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો જય હો જય હો. આ પત્ર તો બહુ સરસ છે.